તારીખ 17/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 552-556 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253
જ્ઞાની પુરુષ નો સકામ પણ કરે તો એના સુંદર બુદ્ધિ પણ નાશ થાય. મહત્વની વાત જીવને દુર્લભ બુદ્ધિ પ્રાપ્ત થાય એટલે કે એને બુદ્ધિની અસર સમજાવવા છે. જ્ઞાનનો ઉભાર તાત્કાલિક ન ભિડાય એ ભવિષ્યમાં ભિડાઈ જશે, મન ગુમાવી દેશે, વિચાર શક્તિ થતી જશે, અસમજી થઈ જશે. પણ વર્તમાનમાં તો સમજી પણ આયુષ્ય પર્યંત લઈને આવે છે એટલે વિચાર શક્તિ સૂક્ષ્મમાં ચાલતી રહેશે તો પણ ઉપદેશ સમજાવવા છતાં ઉપદેશની અસર આત્મા ઉપર નહીં થાય. ઉપદેશની અસર થાય એવી યોગ્યતા ગુમાવી દે છે એનું નામ સુંદર બુદ્ધિપણાનો નાશ થઈ રહ્યો. સાકારથી એમ થયું કે જીવને પરપદાર્થમાંથી સુખ લેવાની વૃત્તિ, સાંસારિક કાર્યો કરીને તો એ વૃત્તિનો હેતુ ચાલુ હતો, પણ એનાથી વિપરીત પ્રકરણ છે કે સુખ આત્મામાં છે અને સુખ પરપદાર્થમાં નથી. એવા સ્થાનમાં, એવા ક્ષેત્રમાં, એવા સદગુરુના, શ્રી ગુરુના સાનિધ્યમાં પણ એને એ વિપ્રયાસનું બળ અને એ વિપર્યાસનો પ્રયોગ અહીંયા પણ એને ચાલુ રાખ્યો. આપણે એક પ્રશ્ન આવે છે કે પ્રયોગ કેવી રીતે કરવો, પણ આ ઊંધો પ્રયોગ અવલોકન કરે તો એને સમજાય કે મારો ઊંધો પ્રયોગ કેમ ચાલે છે, તો સૌ પ્રયોગ કરતા એને શીખવું પડે. અવલોકન માત્રથી એને સમજાય એવું છે કે મારો વિપરીત પ્રયોગ તો ચાલે છે, ઉલટો પ્રયોગ તો ચાલુ છે, અવલોકન નથી એટલે એને ખબર નથી, માત્ર વિકલ્પને જોવે છે.
કદે તો જ્ઞાન સત્સંગમાં મર્યાદા રાખી આજે મોક્ષનો શબ્દ મેળવી દીધો.
હા, ત્યાં પણ ન કરો કેમ કે બરાબર છે. નાનીના સત્સમાગમમાં તો એવું ન જ કરવું જોઈએ, અને અત્યારે પાછા નાની દેખાતા નથી એટલે જે બીજામાં જેમ શ્રીમદજી સ્વભાવભાઈ માથેથી કાઢી નાખ્યું હતું એમ આ વાત વાંચતી હતી, માથેથી કાઢી નાખે. સ્વભાવભાઈને એ જ કહ્યું કે અમે જ્યારે આવી વાત કરી ત્યારે તમે કોરોના જ્ઞાનીઓએ એવું આચર્યું હતું એમ કરીને તમારા માથે વાત ન લીધી. અત્યારે જ્ઞાનીના સત સમાધિમાં તો ન જવાય છે કામ પણ મોક્ષને વાંધો નહીં એવું કઈ નથી. દેવ, ગુરુ, શાસ્ત્ર, પુરુષ અને મોક્ષો બધામાં એ સિદ્ધાંત લાગુ કરે કે સકામપણે આ પ્રવૃત્તિ કરવીને જોપણે કરવામાં આવે તો બોધ પામવાની યોગ્યતાનો નાશ થાય, અવશ્ય નાશ થાય. અને વર્તમાનમાં બોધ મળતો હોવા છતાં, સમજાતો હોવા છતાં બોધ લાગે નહીં, ઉપદેશ લાગે નહીં, અડે નહીં. સાંભળવા છતાં કેમ જીવન અસર થતી નથી? સાંભળી તો ગણું વર્ષો થી સાંભળ્યું, બેસીને સાંભળ્યું, પંકજ ભાઈ ને સાંભળ્યું, મને કેમ અસર ન થઈ? એટલા માટે અસર ન થઈ કે સકામપણે એને સત્સંગમાં રૂપ કર્યો છે. આવા તો ઘણા રીતે અસુભા છે, આપણે ચાલતી વિષયની વાત આપણે વિચારીએ છીએ. પ્રયાસ તો બધાનો પ્રયાસ, દુર્લભ બુદ્ધિપણાને આમંત્રે છે અને સુંદર બુદ્ધિપણાનો પ્રયાસ કરે છે. જે વાસના છે એ વાસનાને છોડ્યા વિના અહીંયા પણ એને કઈ પ્રકારે વ્યવસાય કર્યો છે, અહીંયા પણ દુકાનદારી જ કરી છે, બીજું કઈ કર્યું નથી. દ્રષ્ટાંત આપતા કે ગુમરાળ માખીને ગયો, મને મોટી મોટી માખીઓ થાય છે ને માખા મોટા, આ ફૂલ ઉપર બહુ સરસ સુગંધ આવે છે, એવી સરસ સુગંધ છે ને હું તો ત્યાં જ બેસું છું. પણ પેલો માખો છે એ વિસ્તાર ઉપર બેસી ના આવે ને ત્યાંથી એને ગોળી ચડાવી દીધી એની હૂંડમાં, એને શું ડર છે? નાકની જગ્યાએ એની શું ડર છે? એમાં વિસ્તારની ગોળી ચડાવી દીધી. પછી કે તમે કહો છો કે સુગંધ આવે છે, પણ મને તો જ્યાં જે ગંધ આવે તો એ જ ગંધ એને આવે છે. મને ફૂલનો સુગંધ આવતો નથી, મને તો ત્યાં જે વિષ્ણામાં ગંધ આવ્યો તે ગંધ અહીં આવે છે, પણ તને જ આવે છે તે વાત છે. એમ સત્સંગ હોવા છતાં કુસંગની વૃત્તિને વાસના જીવ છોડતો નથી, સત્સંગમાં બેસવા છતાં વિરુદ્ધ અભિપ્રાય રાખીને બેસે છે, એની હાલત એ જ થાય છે. એને કાંઈ સમજાતું નથી, એને કાંઈ અડતું આવડતું નથી, કાંઈ લેવા દેવા નથી. એ સિવાય કેટલી દિલ્હી દ્રષ્ટિથી અહીંયા વાત કરી છે, એમ કહેશે કે તમે તમારી યોગ્યતા તો કંઈક સારી છે એટલે બહુ નુકસાન નહીં થાય, પણ તમારા કુટુંબને મોટું નુકસાન થઈ જશે. એટલી બધી એમણે દિલ્હી દ્રષ્ટિ દોડાવી છે એક મુદ્દા ઉપર. શું કહે છે કે અમને ચિત્તમાં તેથી મોટો ખેદ થતો હતો, પાત્રતા છે એવા જીવને પણ આ વૃત્તિ આવી જાય છે, નહીં તો તેનો સ્વપ્ને પણ આવા મોક્ષ ને તો સંભવ ના હોય, એને વિકલ્પ ના આવે સ્વપ્ને પણ, એના બદલે એને આ વૃત્તિ આવી જાય છે. જો કે તે સદામ વૃત્તિથી તમે પરમાર્થ દ્રષ્ટિકોણ વિસરી જાઓ એવો સંશય થતો નહોતો, એવી શંકા નહોતી પડતી કે આ સકામ વૃત્તિ અત્યારે થાય છે તો તમારી પરમાર્થ દ્રષ્ટિને તમે વિસરી જશો એવું તમારા માટે એટલી શંકા નહોતી થતી. પણ પ્રસંગોપાત પરમાર્થ દ્રષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો તો સંભવ દેખાતો હતો, પણ તમારે પરમાર્થિક વૃત્તિને નુકસાન થતું તો ભાવ કેમ નિષ્ફળ જાય? જે સકામ વૃત્તિનો ભાવ છે નિષ્ફળ એવી રીતે જાય, એ કાંઈક તો કામ કરે ને. પણ તે કરતા મોટો ખેલ એ થતો હતો કે હવે હું વાત કરે છે કે તમારી વાત તો મર્યાદિત છે, કારણ કે તમારી કંઈક પાત્રતા વિશેષ છે. પણ તે કરતા મોટો ખેત તો એ થતો હતો કે આ મનુષ્યના કુટુંબમાં સકામ બુદ્ધિ વિશેષ થશે, બધા તમારા દીકરાઓ વગેરે તમારી વૃત્તિને અનુસરતા થઈ જશે અને પરમાર્થ દ્રષ્ટિ તમારા આખા કુટુંબમાંથી બદલાઈ જશે. અથવા ઉત્પન્ન થવાનો સંભાવ પણ કરી જશે. અને તેને લીધે બીજા ઘણા જીવોને અથવા તમારા કુટુંબને જોનારા પાછા બીજા જીવો હશે, કાં તો સૌભાગ્યનું કુટુંબ છે. તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે છે કે પરમાર્થ કો પ્રાપ્તિમાં હેતુભૂત થઈ જશે. આવું કારણ બનશે. કઠણ છે. તેથી સકામી જીવોને પૂર્વાધ પર લોભ બુદ્ધિ થાય, અમે તો એની ઈચ્છા પ્રમાણે ચાલીએ, ઈચ્છા પ્રમાણે વર્તીએ નહીં. એને એમ થાય અમારો દ્રષ્ટિકોણ બીજો છે. એટલે પૂર્વાર પર એને એવું બુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજી ભાવના કરી જાય. અમારા પ્રત્યે પૂજી બુદ્ધિ થવાને બદલે અવૃત્તિ થઈ જશે, તે વર્તમાનમાં થાય એવું જે ખ્યાલ આવ્યો હતો, એવું જે દૈવ હતું તે વર્તમાનમાં ન થાય. વિશેષ ઉપયોગ થવા શ્રેય લખ્યું છે. તમારું ધ્યાન વધારે ખેંચાવા માટે આ વાત લખી છે. તમે સાવધાન થવામાં સાવધાની રાખો. સામાન્ય વાત નથી, આની બહુ લાંબી વાત છે. કેટલી ગંભીરતા છે વિષયને એ તમે સમજો, નહીતર નુકસાન તમને થશે, બીજાને પણ ઘણું નુકસાન થઈ જશે.
ખરું વાત છે, શ્રીમદજીને ક્યાં પસંદ
છે? ખરેખર વાત છે. એકાવન ત્રેપન જેઠ મહિનામાં લઈ ગયા છે. એકાવન નો કોષ મહિનો ચાલે છે. ગંભીરતા શું છે એ તમને સમજાય. બીજા જીવોને પણ આનાથી શું ઉપકાર કે ઉપકાર થાય બધા પર સાથે વિચાર કરી અને તમે લક્ષ્ય આપો. ધ્યાનમાં ધ્યાન ખેંચીએ છીએ તમારું ઉપરથી કાઢી નાખવા જેવી વાત નથી. પાંચસોને તેવન ત્રેપનનો પત્ર લલ્લુજી પ્રાપ્ત થયું છે. લલ્લુજી તે સુરતમાં છે. અત્રેથી નીકળતા હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. માક્ષર મહિનામાં પોષ મહિનાનો વિચાર કરતા હતા. પોષ મહિનામાં મા મહિનાનો લખે છે પણ ક્યાંય નીકળી શક્યા નથી. ખેંચવામાં થશે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે. આમ તો નીકળવાના છે, ઘરે લગ્ન છે, બેનનાથી નીકળવાના છે મહામહિના. પણ એ પહેલા એમને નિવૃત્તિમાં સત્સમાગમમાં રહેવાનો વિચાર રહે છે અને શ્રી કઠોળમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ. ત્યાંનો સંભાવ રહે છે કેમ કે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. હજુ એનું ગામ છે, તો ઓળખીતા માણસો નથી, એટલે લાંબુ ટોળું ભેગું થાય નહીં. તબિયત બગડી જાય, મૂડ ઉડી જાય, તત્વ ની વાત કરવાનો. ક્યાંય તો કોઈને રુચિ નથી, આ તો માણસો જાજા નથી કોઈ વાત. હા, એમ કે છે કે અહીંયા ભેગા થાય એમને ઠીક પડતું નથી. જો ઉલટી સુલટી સંદેશા છે. લોકસમના વાળા જીવને ઘણા ભેગા થાય ત્યારે એની મજા આવે, રસ પડે. લોકસમના પ્રગટ પ્રકાર છે કે ઘણા ભેગા થાય તો રસ પડે, નહીં તો રસ ન પડે. સંખ્યા ઓછી થાય તો એને રસ પડે. ભૌતિક લાભ છે, સામાજિક લાભ છે, અંગત રીતે એને લાભ થાય તે પ્રકાર છે. અહીંયા તો શું છે કે જ્ઞાની પુરુષ પોતે પોતાની આરાધના માટે એકાંતમાં રહેવા ચાહે છે તો ઘણા માણસોનો પરિચય વધારવાની ઈચ્છા નથી. જેને વિકલ્પ શાંત કરવા છે એને વિકલ્પ વધારવાની પ્રવૃત્તિ કરવી કેમ પોસાય? એને તો પરિચય વધે તો એનો સમય બગાડનારા વધારે એને મળશે, અને પરિચય ઓછો હશે તો ઓછા વાળાનો સમય બગાડવા માટે લોકો એની પાસે આવશે તો એ સમય બચશે, પોતામાં એ પોતાના સ્વકાર્યની અંદર એ લગાવશે. એ માહિતી થઈ ઘણું કરીને શ્રી અંબાલા તે વખતમાં કઠોર આવી શકે તે માટે તેમને જણાવીશ. અંબાલાલભાઈને એ લખવા તમે હું કઠોર જવાનું છું ને તમે આ તારીખે ત્યાં પહોંચીશ તમે આવશો એને જણાવીશ. અમારા વિશે હાલ કોઈને કાંઈ જણાવવાનું કારણ નથી એટલે તમે કોઈને કાંઈ જણાવતા નહીં, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી કે કોઈ કઠોરની અંદર આપણા કોણ ઓળખીતા છે, અગાઉથી એને કહી રાખીએ આમ છે તેમ છે, કાંઈ તમે તજવીજમાં ઉતરતા નહીં. વ્યવસ્થા માટે સાયન સ્ટેશને ઉતરીને કઠોર અવાય છે. સુરતમાં એક સાયન સ્ટેશન છે મેઇન લાઈન પર, ત્યાંથી પછી અંદરના ભાગમાં કઠોર જવાય છે અને તે લાંબો રસ્તો નથી, ત્યાંથી બહુ દૂર નથી. જેથી વાંધા એમને અગત્ય નથી કે ત્યાં તમારે જો લાંબી વ્યવસ્થા કરવી પડે એ કાંઈ નહીં, અમે ચાલીને રહ્યા જઈશું. થોડું બે ચાર પાંચ માઇલ હશે તો અહીં વાંધી વ્યવસ્થા કરવાની કોઈ જરૂર તમારે નથી. અને કદાચ વાહનનું કંઈક કારણ છે તો શ્રી અંબાલા તે વિશે તજવીજ કરી શકશે, એને એને કહી દઈશું. તમે કાંઈ એ બાબતમાં શું તજવીજમાં ઉતરતા અને કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરે અમારા વિશે જણાવવાનું કારણ નથી. ત્યાંના જે જૈનો હોય એને પણ લાવવાના છે એ વાત તમે જણાવશો. તેમ ઉતરવાના ઠેકાણા માટે પણ કાંઈ ગોઠવણ કરવા વિશે તેમને જણાવવાનું કારણ નથી કે કોને ત્યાં ઉતારવા છે માટે પણ અહીંયા જઈને વ્યવસ્થા કરવી કે ભાઈ તમારા માટે કોણ સારું મકાન છે ત્યાં એકાંત રહેશે એ કાંઈ તમારે કરવાની જરૂર નથી. તે માટે જે શહેરે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. એ માટે જે બનવું છે કુદરતી એ બનશે, અમને અનુકૂળતા પ્રતિકૂળતાની મુખ્ય વાત નથી કે જેને લઈને તમે અત્યારથી માથા કુટ કરો એ કોઈ જરૂરી નથી. તે હશે અમારે ચાલશે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે ખંભાથી, પણ તેમના પાડોશી ખબર કઠોળમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે. પણ એમને આવવાનું પણ આગળથી કોઈને ત્યાંના માણસોને ખબર ન પડવી જોઈએ. સુરતમાં ખબર ના આપશો, સાયણમાં ખબર ના આપશો, કઠોળમાં ખબર, ત્રણેય ગામમાં ખબર નહીં આપતા તે અમને ઠીક લાગે છે. કેમ કે તેમને ઘણા માણસોને ખબર પડે, ઘણા માણસો ભેગા થાય, પછી જેને જે ટૂંકો આવે એ વિશે પ્રશ્ન રહેતો મૂકી દે, આગળ પાછળની કાંઈ એને સંદેહ હોય નહીં, એને કાંઈ ખબર હોય નહીં, વિષય શું ચાલે છે, વિષયની ગંભીરતા શું છે કાંઈ ખબર ન હોય, એને પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાની વિચારણા પ્રમાણે ટૂંકા ઉઠાવી રાખે. એટલે સાંભળનાર અને કહેનાર બંને વિષય રાખો, બીજો ઉભો થઈ જાય છે. અમારી એટલે સ્થિરતા છે. એક તો નિવૃત્તિ માન માન જોઈએ તે પણ ત્યાં સુધીમાં બને તો પત્રો પ્રશ્ન આવી લખશો. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિ પૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે પ્રસન્નતાએ આત્મા આત્મભાવ સાથે તે પ્રકારે પ્રવૃત્તિનું એ જીવની આજ્ઞા છે. આટલી વ્યવહારિક વાત લખ્યા પછી હવે પરમાત્મા એક ટુકડો લખે છે. ઉપરની તો બધી વાત પોતાના આગમન સુધી કેટલી સાવચેતી રાખે એ વાત કરી છે. હવે એમ કહે છે કે તમારે સૌએ લૌકિક પરિચય ઘટાડીને અશુભતા એટલે લોકોનો પરિચય ઘટાડીને, કેમ કે સાધુને તો સમાજનો પરિચય બહુ રહે છે. આખો સમાજ જ્યાં જાય ત્યાં એને ગંગાનું દર્શન કરવા આવ્યા કરે. એટલા બીજી લખવા હોય, કોઈ ઉપાધિ વાળા હોય, કોઈ રોગિયા, કોઈ રોગિયા કાંઈક ને કાંઈક બધું એની પાસે બધું એ સમજે કે સાધુ નવરા છે. આવા એને બધી વાત કરી આપણે ઓલા નવરા સાંભળવા પછી રસ લેવો. એને પણ જુદા જુદા માણસોના સંસારિક પ્રસંગોમાં રસ લેવાનું એને પણ વૃત્તિ થયા કરે. એને માર્ગદર્શન આપે, એની મુશ્કેલી માફ કરે, બીજાને કરે, ત્રીજાને કરે, બીજું એને નવો સંસાર પાછો એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ થઈ જાય. આ પરિસ્થિતિ થાય છે. હા, મંત્રતંત્ર આપે વધારામાં, એટલે તીવ્ર દર્શન જોવો. ધર્મમાં વૃદ્ધિ કરવાનું સાધન
નથી
આગળ ન આવ્યો તો પાછું પાછું ત્યાં જ જવાનું. જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય, આત્મભાવ પ્રગટ થાય, તે પ્રકારે પ્રવર્તવું એ જ જીવની આજ્ઞા છે, જીવેન્દ્રદેવની આજ્ઞા છે. કે સાધુ લોકો અસંગ દશામાં રહીને પોતાના આત્મભાવની સાધના કરવી. સાધુરૂપ વ્યાપારની પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે એ પોતાની વાત કરી કે જે આ ઉપાધિરૂપ વ્યાપારની પ્રસંગ અમને છે તેથી નિવર્તવા માટે વારંવાર અમને વિચાર રહ્યા કરે છે કે આ પ્રવૃત્તિ છોડી દઈએ. તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણીને હજી કાળ પાક્યો નથી એમ લાગે છે. ઉદય વિશે વ્યવહાર કરવો પડે છે, કરવો છે નહીં પણ કરવો પડે છે. પણ ઉપર કહે છે એની જીવની આજ્ઞા તે ગૃહ કરીને અમને વિસ્મરણ થતી. તમને જે વાત લખી છે એ વાત અમે સ્મરણમાં લક્ષમાં રાખીને આત્મભાવ સાધતા સાધતા નિવૃત્તિના પરિણામને ભજીએ છીએ. હજી નિવૃત્તિ આવતી નથી, થતી નથી, પરિપક્વતા દેખાતી નથી, તો પણ અમે નિવૃત્તિને ભજીએ છીએ. પણ સાધતા સાધતા વિસ્મરણ કરીને અમને જૂનો પરિચય છે સંક્ષેપ કરતા પોતે રસ લીએ તો લોકો જેને એમ લાગે કે આ હું જાઉં છું પણ આને તો રસ કઈ આવતો નથી તો એને રસ નહીં આવે. સંઘમાં તો શું છે, પરસ્પર રસ હોય તો જામે, એકને રસ ન હોય તો નહીં રૂચે. આને કાંઈ રસ આવતો નથી આપણી વાતમાં, આપણે વાત કરીએ છીએ પણ આ કાંઈ રસ લેતા નથી, આને કાંઈ ગમતું નથી, આવું કાંઈ એને ગમતું નથી. એ કાંઈ માણસને પોતાનો રસ પોસાઈ ત્યાં જાય છે, ક્યાં જાય છે આખા નવરા માણસો કોઈને કોઈ દુકાને જઈને ગયા છે કે નહીં, દુકાનના પાટીએ જઈને વહે, કોની દુકાને જાય, જેની દુકાને એની વાતમાં હું રસ લેતો હોય એની દુકાને જશે, કેની દુકાને જશે, શું બને છે એ પણ કયા સંબંધી માણસોને ઘણા છે, એક માણસને 50 સંબંધી હોય છે, કોના ઘરે જાય છે, જ્યાં પોતાની વાતમાં રસ લેનાર હોય એને ત્યાં, ત્યાં તો ખાસ બીજાને ત્યાં તો નહીં થાય, આ સીધી વાત છે, આપોઆપ ફેરફાર થઈ જવાનો એ બધો, પોતે રસ લે છે કે મતો થાય છે, જ્યાં રસ લેશે ત્યાં સમાવો નથી. કારણ શું છે, હજી પણ એની કિંમત આવે છે, હજી કઈ પણ એની કિંમત રહી ગઈ છે, શું કારણ છે, જે વસ્તુ નિરર્થક લાગે છે, તુચ્છ લાગે છે, નકામી લાગે છે, એનું કઈ સ્મરણ થતું નથી, એમ થાય છે સ્મરણ, એનું સ્મરણ નથી થતું, મૃત્યુમાં તો એ ચીજ આવે છે, હજી પણ એ રસ પીતો નથી, એ રસના વિરુદ્ધ રસને ઉત્પન્ન કરીને આ જુદા રસને તોડ્યો નથી, માટે એ લંબાઈ છે, પરિણામ ચીકણા હોય છે, રાગના પરિણામ તો મિથ્યાત્મની દશામાં ચીકણા હોય છે, ચીકાશવાળા હોય છે, જલ્દી છૂટે એવા નથી હોતા, પણ દુખાશ આવે તો ચીકાશ જાય, આ તો વિજ્ઞાન છે, સીધે સીધું દુખાશ આવે તો ચિકાશ જાય, એટલું ઉપર કરીને જીવની આગળના વિસ્મરણ થતું નથી, અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ, આત્મ સ્વરૂપના પ્રણામ 553 માં છેલ્લો પેરેગ્રાફ છે, એ ઉપદેશનો પેરેગ્રાફ છે, બાકી તો એમને પોતાના અંગત આચરણ ઉપર પણ કેટલી સાવધાની રાખી છે એમાંથી પણ ઉપદેશ મળી શકે એવું છે. આ વર્ષમાં તો એ એકદમ અસંગ થવાની ભાવનામાં તીવ્રપણે આવેલા છે, એટલે વેપારમાંથી તો છૂટું 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 બહુ તીવ્ર વૃત્તિ ચાલે છે. આ દિવસોમાં સુભાનભાઈ પંજાબ કચ્છમાં ગયેલા છે, ત્યાં પત્ર લખ્યું છે, શ્રી અંજાર ગામે સ્થિત પરમ સ્નેહી શ્રી સુભાન પ્રત્યે શ્રી મોહની ભૂમિથી લિખિત આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય, એમનું નામ કે જે કંઈ લખ્યું છે એ બધી પત્ર જોવામાં આવશે તો ખ્યાલ આવશે કે શું કારણ છે, વિશિષ્ટ મારું પત્ર મળ્યું છે. ચતુર્ભુજના પ્રસંગમાં આપે લખતા એમ લખ્યું કે કાળ જશે અને કહેણી રહેશે તે આપણે લખવું હતા રસનું હતું, આ ચતુર્ભુજ લેચર એમને બનાવી છે ને, એ એમનો કોઈ પ્રસંગ હશે, વ્યવહારિક પ્રસંગ હશે, અને શ્રીજી કંઈ ઉદાસર્યા હશે એવું છે, આપણે કંઈ કામ કરવું જોઈશું તો નહીતર લોકો ને કહેવાનું થઈ જશે કે આપણે આમ ન કર્યું, આપણે આ ન કર્યું એમ કરીને, સમય ચાલ્યો જશે ને વાત રહી જશે કહેવાની, એવું આપણે જે લખ્યું તે તમારે લખવું જોઈતું નહોતું એમ કહે છે. અમારાથી જે કાંઈ બની શકે એવું હોય તે કરવામાં મારે વિષમતા નથી, મારાથી જે બનતું હોય એ કરવામાં મારે કોઈ વાંધો નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, પરમાર્થમાં મને પોતે આત્માને નુકસાન થાય એવી વાત હોય તો એ મારાથી બની શકતી નથી, પછી ગમે તે હોય આમના બનેલી શકે સરસ બેસર, તમારા બનેલી થાય એટલે કાંઈ તમારી ફરજ આ બાબતમાં હોવી જોઈએ એવું કંઈ લખ્યું હશે, અમારી મર્યાદા એટલી છે કે અમારા આત્માને જાળવીને અમે જે કરીએ છીએ તે કરીએ છીએ, બાકી અમારા તો બની શકતું નથી, એટલે એ તો થઈ શકે છે નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કેણે રહેશે એનું આ ચતુર્દશ સુધીનો પ્રસંગ નથી. પણ એવો પ્રસંગ હોય તો પણ શું કે એવો પ્રસંગ તો અમને બેટી ગંભીરતા નથી લાગતી પ્રસંગની, પણ કદાચ એવું હોય તો પણ બાહ્ય કારણ પર જવા કરતા અંતમ જવું એ શ્રેયરૂપ છે અને તે વિસર્જન થવા દેવા યોગ્ય. અમારું વજન છે અમારા પરિણામ ઉપર, મારા પરિણામને પારમાર્થિક રીતે નુકસાન થાય તો એ અમારો અંતર્ધર્મ છે તે ગવાય છે. તો પહેલા અમે પારમાર્થિક નુકસાન થાય અમારા પરિણામમાં તો પણ વ્યવહાર સંભાળવો એ વાત અમે કરવા માંગતા નથી, એટલે તે વિસર્જન થવા દેવા યોગ્ય છે. ભલે પછી તમે જે કહેવું હોય તેમ, અમારે લોકોમાં આબરૂ કાઢવી છે, લોકોમાં અમારું માન જોવાઈ દઈએ, અમારી કીર્તિ ચાલુ રહે, એ રીતે અમે લોકસંજ્ઞાએ પ્રવર્તવા માંગતા. પહેલો અમારો આત્મા, બાકી આખું જગત, પછી જગત ઈષ્ટ નહીં આત્મા છે. એ તો મધ્ય પાત્ર ની વાત લીધી છે, આ તો જ્ઞાન દશા છે. રેવાશંકરભાઈ આવે છે, લગ્ન પ્રસંગમાં જેમ તમારું ને તેમનું ધ્યાન બેસે ત્રિપુર પ્રમાણે કરવામાં અડચણ નથી. તમે એને રેવાશંકરભાઈ થઈને આ લગ્ન મૂકી દો એમ કહ્યું છે, તમારું ધ્યાન પડે એમ કરજો, પોતાની સૂચના આપે છે. પણ લક્ષ આટલો રાખવાનો છે કે મારા તરફથી આટલી સૂચના છે કે બાહ્ય આડંબર એવો કાંઈ ઈચ્છો જ નહીં કે જેથી શુદ્ધ વ્યવહાર કે પરમાર્થને બાદ થાય, એવું કોઈ લગ્નમાં આડંબર કરવાની જરૂર નથી કે જેથી પરમાર્થને બાદ થાય કે વ્યવહારને બાદ થાય. આ ખાણીપીણીની અંદર વ્યવહાર અને પરમાર્થ બે ઘમાય ઘમાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. લોકો ભક્ષણ આ બટેટા કોઈ કંદમૂળ વાપરી દે છે કે કોઈ ગીદળને ચાલે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. તો એ બધું વ્યવહારિક દ્રષ્ટિએ પણ સારું નથી અને પારમાર્થિક દ્રષ્ટિએ પણ આત્માને નુકસાન કરનારું છે. તો એવો આડંબર ખાતર કઈ કરવાની જરૂર નથી. બહુ સારી ચીજ બને આની સાથે આજ ભલે, શિખંડ સાથે તો મગની દાળ જ ભળે, વાલની દાળ જ ભળે, ભલે નિર્દય થાય એની યારે તુરની દાળ કરાય નહીં, કઢી જેવા કરવી જોઈએ, ઘણું કરવું જોઈએ, આમ માથું દેખાપસો કરી જાય, પણ એનું મરી જાય શું જેથી શુદ્ધ રહેવા કે પરમાર્થની બાધા થાય. નાની છે પણ નાની નાની બાબતમાં એમનું લક્ષ્ય કેટલું છે, સાવધાની છે. એમ નથી કે એટલી આત્માની વાતો કરે છે અને હું આ બધી વાતો જાવા દે છે, જાવું જેને ખાવું હોય એને ખાવા દઉં, આપણે હું એવું નથી. જ્યાં જ્યાં એ તો પૂર્ણ નિર્દોષતાના ઈચ્છુક છે, પરિપૂર્ણ નિર્દોષતા જેને જોઈએ છે એને સહેજે જે દોષ ન થતો એ શા માટે કરવો છે? જે અપરાધ જે દોષ ભલે નાનો એવો વ્યવહાર હોય, સહેજે કાઢી શકાય એવું હોય તો શા માટે એમ કરવું જોઈએ? દુર્લક્ષ સેવા જેવું ત્યાં લક્ષ રાખવું જોઈએ, એને એની ગંભીરતા કાંઈ નથી એમ કરી એને કાઢી નાખે એ વાત યોગ્ય
નથી.
આડંબર ખાતર જ કરે છે ને માણસો, શું કરે છે આડંબર ખાતર? તો બધું કરે છે, ધમાલ કરતા આવે છે. રેવાશંકરભાઈને ભલામણ આપીએ છીએ, અરે તમને પણ એ ભલામણ આપીએ છીએ. ભાગીદાર ને કાકાજી સસરા થતા હતા, તો એમને પણ એ ભલામણ કરી છે ને તમને પણ એ ભલામણ કરી. એના કાકાજી સસરા થાય છે, એમની સાથેનો વ્યવહાર કેવો છે? કે એ પોતે એમને સૂચના કરવાની ઠેકાણે છે, તમારે આમ કામ કરો, અમારા ઘરે પ્રસંગ છે, તમે પ્રસંગે જઈને કામ કરશો, પણ આટલું ધ્યાન રાખો. સૂચના પોતે એમ વડી હોય ને એવી રીતે સૂચના આપે, પીડતા નહીં હતી. નાની ઉંમરમાં 28 વર્ષે પણ 75 વર્ષના માણસને પણ કોઈ પીઢ માણસ બીજો શિખામણ આપે એવી રીતે વાત કરી છે. આ પ્રસંગને માટે નહીં, માત્ર આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં જોયું, આ પ્રસંગને માટે નહીં પણ સર્વ પ્રસંગમાં એ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે એવી નાની મોટી વાતની અંદર ક્યાંય વ્યવહાર પરમાર્થને બાધા થાય એવી રીતે પ્રવૃત્તિ કરવી, સાવધાની રાખવી. આ વાત તમને દ્રવ્ય દેહમાં પરમાર્થ અર્થે શું આ વાત શા માટે કરી છે, જ્યાં વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે શા હેતુથી? પૈસાના ખર્ચમાં કે વાત નથી કરતો કે ત્યાં વધારે આગળ કરવા જાવ ને ખર્ચો વધી જશે માટે હું નથી કહેતો. દ્રવ્ય વ્યય એટલે ખર્ચ થયો એના અર્થે નહીં, પણ પ્રભાસ અર્થે કહું છું કે ક્યાંય આપણે નાના મોટા દોષમાં ઉભા રહેવું નથી. બહુ ચારે પડખા ચોખ્ખા છે, એમનું અંતરબાહ્ય જીવન ઘણું શુદ્ધ હતું એમ કહેવા માંગે છે. નાની હતા એટલું જ નહીં પણ બાહ્ય જીવનમાં પણ એટલી જ શુદ્ધતા જેટલી એમની અંતર જીવનમાં શુદ્ધતા હતી, એવું બહુ જ શુદ્ધ જીવન જીવા છે. 34 વર્ષનું આયુષ્યમાન છે પણ જીવનની શુદ્ધતા ઘણી છે. મારું કલ્પિત માર્ગનું ક્યાંય દેખાય એમ કરવું કરાવવું કે અનુભવવું અમને અત્યંત અપ્રિય છે. આ પ્રસંગ આવે છે આ તો શ્રીમદ રાજચંદ્રજીને ત્યાં પ્રસંગ છે, માટે નામ દેખાવ થવો જોઈએ તેમ દેખાવ થવો જોઈએ. કોઈ કલ્પિત માર્ગ જગતમાં કરવાની જરૂર નથી, અમારે કોઈ આગળ દેખાવ કરવાની જરૂર નથી, અમને એ જરાય પ્રિય નથી. લોકો વખાણ કરે કે અમને પ્રિય છે એમ તમે માનશો નહીં, એ અમને અપ્રિય છે ઉડતા. બાકી એમ પણ છે કે કોઈ જીવને સંતોષ પરમાર્થ સૂચવાઈને કરી અપાય, કોઈ જીવને સંતોષ અપાય કેવી રીતે, એનો પરમાર્થ સાચવીને અમારા પરમાર્થને સાચવીને એનો પણ પરમાર્થ એને સંતોષ અપાતો હોય, કોઈ વાત નહીં આવે કામ કરવા જેવું છે આમ કરવા, તો અમે બધાને નારાજ કરવા માંગીએ છીએ એમ નથી, પણ પરમાર્થ સચવાઈને સંતોષ અપાતો હોય તો વાત છે. સગા સંબંધી એને કહે કોઈ આમ સલાહ આપે, કોઈ આમ કરો, કોઈ આમ કરો, કોઈ આમ કરો, એક કામમાં સલાહ દેનારો તો 10 જણા મળવાના છે. શું કોઈને નારાજ કરવાનો હેતુ નથી, કોઈને રાજી કરવાનો પણ હેતુ નથી. પરમાર્થ સચવાઈને સંતોષ અપાય તો તેમ કરવામાં અમારી ઈચ્છા છે, આ અમારી મર્યાદા છે, વર્તન કરવાની આ મર્યાદા છે. વિનંતી કરી છે આ બાળક વ્યવહારિક પ્રસંગની અંદર પણ કેવી રીતે પોતે પ્રવર્તે છે એ ઉદ્દેશ લેવા જેવું વિષય છે. 10-10 વાગ્યા સુધી રોડું ચાલતું હોય, ગમે તારે આવે વહેલા મોરા આવે, જાની બેન ના પ્રસંગ છે ને, બાર થી જાન આવવાની હોય, જાનવાળાને ખરાબ ન લાગે, કોઈને મંદુખ ન થાય, હાથું લેવું જોઈએ એમ નહીં, સૂચના આપી દઈએ કરતી. પણ આ ટાઈમે રસોડું બંધ થવાનું છે, બહાર ગયા હોય આવી જવું, પછી કોઈને પીરસવાનું નહીં બની શકે. બહુ સ્પષ્ટ પહેલે બધી બાબતની અંદર પોતે શુદ્ધપણે વિચાર છે. ભલે દોષ નાનો હોય પણ દોષ ભલે થાય એ અભિપ્રાય બહુ મોટો હોય, દોષ ઉપરથી નાનો દેખાતો હોય પણ એ દેખાય એ વાત બહુ મોટી છે. એવું તો ચાલે, આ તો વરો છે ભાઈ, એમાં તો બધું હાઈલાઇટ કરે આવું બધું, પણ વરાની અંદર તો એવું કઈ જોવા ન બેસાય, એ અભિપ્રાય બહુ ખરાબ છે. પોતાનો પોતાની વૃત્તિ તો બને એટલી કાળજી, નિર્દોષતા બને, નિર્દોષતા લક્ષ્ય બને એટલી કાળજી રાખવાની, ફરજ છે, પોતાનો ધર્મ છે, પોતાનું કર્તવ્ય છે. પછી પોતાના કંટ્રોલ બહાર કોઈ વાત બની જાય તો ક્લેશ ન કરે, શું એવો આગ્રહ દુરાગ્રહથી ક્લેશ ન કરે, કેમ કે એ તો પોતાના માટે પોતાની શુદ્ધતા માટે એ પોતાનો સિદ્ધાંત છે, પોતાનો વિચાર છે, પોતાનો આદર્શ છે, પણ સાથે બીજાનો સંબંધ જોડાતો હોય તો એના માટે ક્લેશ કરવાની વાત નથી. પણ ભલે થાય એને વાંધો નહીં, હાલ્યા કરે એ વસ્તુ સારી નથી. સાહિત્ય એ બધું લગભગ લોકોના જાણવામાં જ નથી એમ કહીએ તો ચાલે. પછી અને આ તો નાની વાત છે એમ કરીને ચાલે. આપણે તો મોટી વાત કરી એ માર્ગની વિરુદ્ધ છે, એ માર્ગની અવિરુદ્ધ નથી પણ માર્ગની એ વિરુદ્ધ છે. આમાં તો શું સંભાળવાનું તો જાદુ પોતે છે, બાકી તો જગત તો જગતની રીતે ચાલવાનું છે. આ જગત આમ જ હેલા કરવાનું છે, સમાજ આમ જ ચાલવાનો છે. અને એમાં અત્યારે તો ઉતરતો કાળ છે, એટલે અપેક્ષા બીજી આપણે શું રાખીએ. પણ મુખ્યપણે તો આપણે આપણા પરિણામને અને આપણા વ્યવહારને નિભાવવાનો વિચાર છે. પાંચસો ને ચોપન થયો, 555 નો પત્ર છે. સુભાષભાઈ ઉપરનો એક પોસ્ટકાર્ડ છે કે પ્રત્યક્ષ કારાગ્રહ છતાં આજે સંસારિક સ્થિતિ છે, પરિસ્થિતિ છે, સંસારમાં રહેવાની એ કેવી છે. પ્રત્યક્ષ કારાગ્રહ જેવી છે, જેલખાના જેવી છે, કેદખાના જેવી છે. કેમ કે આ જેને સજા થઈ હોય તો પરતંત્ર જ હોય ને, સવાર પડે એટલે ગુરુ ભાઈ આટલા પથરા તોડી નાખ, પથરા ભંગાવે છે ને. અને ગુરુભાઈ 9 વાગે 8 વાગે દુકાન ભગવવા, પથરા તોડવાની વાત છે, બીજું કઈ છે નહીં. આત્માને તો કઈ અંદર માં શાંતિ થાય એવું નથી, સુખ આવે એવું નથી. શું પ્રત્યક્ષ કારાગ્રહ જેવું છે, એમ સવારના પોરમાં ગાડે બળદને જોડી દે મસરો નાખીને, એવી રીતે સવારમાં ઉઠે ત્યારથી ગાડે જોડાઈ જાય છે પ્રકૃતિના એ નાનીની નજરમાં કારાગ્રહ જેવું લાગે છે. બળદને જેમ જોડ્યો ગાડે એમ એ પોતાને દુકાને જવું પડે છે, આ જેલખાનામાં જવાનું થાય છે. પરાણે પરાણે જેમ સજા સહન કરે છે એમ એ પોતે એ દ્રષ્ટિએ પ્રવૃત્તિને અનુસરે છે. લોકો હોંશે હોંશે દુકાને જઈને બેસે છે, એમ બેસતા નથી. લોકો તો શું કરે, અમારો મજાનો ઉમરાને પગે લાગે ત્યાંથી હોંશ ચડે ને અહીંયા જાય છે ને, ઉમરાને પગે લાગે, ઉમરો સમજો ને, હા ત્યાંથી શરૂ થઈ જાય એનો રસ. એમાં બેસતો મહિનો હોય કંકુ ને ફૂલ ને આ ને તેને ઉપર શોભા કરે બધી, એટલે 2-3 મહિનો બેસો બજારમાં ફેલાવી દેશે. પણ આ ફૂલ છે, ત્રસ જીવો અંદર હોય, આંગણામાં નાખે પગ, બધા અહીંયા પગ મૂકીને હાલવા નાખે, જેટલા ઘરાક દુકાને છે બીજું શું કરશે, પગ એના પર પગ મૂકીને હાલવા નાખે નહીં. પણ મારી પ્રમાણે હરખી થાય માટે ઉંદરાને પૂજવા તૈયાર. ગુલામગીરી તો કેટલી છે, જળ પરમાણુનો બનેલો ઉંદરો છે, એ પોતાની વૃત્તિ ત્યાંથી લેવાની છે તો એને પણ પગે લાગે, એની પૂજા કરી લે. અહીંયા તો કે છે કે કારાગ્રહ છે, બંદી ખાનું ઈચ્છે છે, એ ફરીને બંદીખાનામાં પડવાના પડવાના ને
પડવાના.
પ્રત્યક્ષ કારાગ્રહ છતાં તેના ત્યાગની વિશે જીવ ઈચ્છે નહીં. જો એક આરાધ્ય છે છતાં હોશ કરીને એને ઈચ્છે એની અનિચ્છા ન કરે અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં એ છોડી દેવા જેવું છે એમાં શિથિલતા છે એને છોડે નહીં કે ત્યાગવાની બુદ્ધિ છતાં ત્યાગતા ત્યાગતા ક્યાં કાળ વ્યય કરવાનું થાય છોડી દેવાની બરાબર અભિપ્રાય કર્યો હોય પણ હજી લંબાતું હોય તો સૌ વિચાર તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા આનું શું કરવું આ તો હું તો પોતાની ભથામણ છે એમને પ્રત્યક્ષ કારાગ્રહ જેવું લાગે છે એક વાત બીજું એને અત્યાગરૂપ એવી શિથિલતા ઉભી છે ત્યાગતા નથી એટલે અત્યાગરૂપ એવી શિથિલતા અમને વર્ત્યા કરે છે અને ત્યાગી શકાતું નથી ત્યાગવાની બુદ્ધિ છે છતાં ત્યાગતા ત્યાગતા આ વખત જાય છે 5 વર્ષ નીકળી ગયા ત્યારથી અમને જ્ઞાન દશા પ્રગટ થઈ 24મા વર્ષ થી 5મું વર્ષ ચાલે છે 24, 25, 26, 27, 28, 29, 5મું વર્ષ ચાલે છે 4-4 વર્ષ નીકળી ગયા આકુલતા વધી છે કે આ છોડવાની ઈચ્છા થાય છે છૂટતું તો નથી 4-4 વર્ષ નીકળી ગયા શું ત્યાગ બુદ્ધિ છતાં ત્યાગતા ત્યાગતા કાળ વ્યય કરવાનું થાય છે કાળ ગુમાવવાનું થાય છે જેટલો વખત ગયો એટલો મેં ગુમાવ્યો જેટલો વખત ગયો એમાં મેં કમાણી કરી એમ નહીં પણ મેં ગુમાવ્યો તે સો વિચાર જીવે કેવી રીતે દૂર કરો એટલે આનો આનો નિવેડો કેમ આવે એમ કહે છે કે પછી આ વિકલ્પ ઉઠે નહીં અને અલ્પકાળમાં તેમ કેવી રીતે બને બહુ થોડા કાળમાં આને છોડી દેવું હોય તો કેવી રીતે છોડવું તે વિશે તે પત્રમાં લખવાનું થાય તો કરશો તમે મને રસ્તો બતાવો એમ કે છે કે અમારે આ દુકાન છોડવી હોય તો જલ્દી છોડવી હોય તો કેમ છોડવી 28મી વર્ષ એમ કે છે હજી તો આથી ડબલ ઉંમર થાય તો ગમતા છૂટતી નથી આ છૂટવા છૂટવા માટે કેવી રીતે અંદરથી વૃત્તિ તીવ્ર થતી આવે છે જેમ જેમ સોઈ જાય છે એમ વૃત્તિ તીવ્ર થતી જાય છે બધા જ્ઞાનીને એવી દશા થાય એમ બધા જેલખાનામાં કોણ રહેવા માંગે કેદખાનામાં રહેવા કોણ માંગે માથે પીડ્યું છે એટલે સજા ભોગવ્યા વિના છૂટકો નહીં પણ એમાં હોશ કોને આવે જેલમાં જવાને હોશ કોને આવે ત્રિલોકનો વ્યાર થાય એને આવે સજ્જન માણસને તો માથાનો ઘા જેવો થઈ પડે જેલમાં જવું એ માથાનો ઘા છે એમ
સુભાભાઈ જવાબ લેતો હશે
હા બધી નોંધ કરી છે આપણે કતરની નોંધ થઈ છે આ પત્ર ની અંદર તો એમણે પોતાની વૃત્તિ ધ્યાન કરી લે પોતે માર્ગદર્શન માંગ્યું છે આનું નામ સત્સમાગમ ઠપકો આપે છે છતાં શું લખે છે એને વિશેષણ વાપરો 552 ઠપકો આપ્યો છે તો ઉપકાર શ્રી શ્રી સ્વભાગ પ્રત્યે એને પૂછાવાના છે એ કઈ છે આનું નામ સત્સંગ માલુમ છે સત્સંગ કોને કહેવો કે જ્ઞાનીને પણ પોતાની જ્ઞાન દશાને યોગ્ય તો એને સમસ્યા છે કે નહીં જ્યાં સુધી સિદ્ધ ન થાય સિદ્ધ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાની વર્તમાન પરિસ્થિતિની જે સમસ્યા છે એ વર્તમાન સ્થિતિ એમને પોસાતી નથી કે જ્ઞાન થઈ ગયું એવો વાંધો નથી સમ્યક દર્શન થઈ ગયું છે એમ નથી કારણ એ સ્થિતિ પણ એ ટાળવા માંગે છે જ્યાં સુધી પરિપૂર્ણ સિદ્ધ પદ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ચોખ્ખું દેખાય છે આપણે નહીંતર કાંઈ પૈસાનો દુઃખ નહોતો કુટુંબનો દુઃખ નહોતો કોઈ જેને સંસારિક દુઃખ કહે એવી કોઈ પ્રત્યે કોતા નહોતી છતાં વર્તમાન સ્થિતિ જ એમને પોસાતી નહોતી એ વાત નક્કી છે. પત્ર 556 નો પરમ પુરુષને નમસ્કાર. પરમ સ્નેહી શ્રી સૌભાગભાઈ શ્રી મોરબી, મોરબી આવી ગયા છે, અમદાવાદ પાસે મોરબી આવેલા છે. ગઈકાલે એ પત્ર પ્રાપ્ત થયું તથા આજે એક પત્ર બીજું પ્રાપ્ત થયું છે, એટલે બે દિવસમાં બે કાગળ એમને આવેલા છે. બ્રહ્મરસ સંબંધી નડિયાદવાસી વિશે લખેલી વિગત જાણી છે તથા સંકેતની સુગમતા શાસ્ત્રમાં અત્યંત કહી છે તે તેમજ હોવી જોઈએ એ વિશે લખ્યું તે વાંચ્યું છે. આવો કોઈ વિષય સૌભાગભાઈ તરફથી લખાયેલો છે. કોઈ નડિયાદમાં કોઈ વ્યક્તિ રહે છે, એના બ્રહ્મરસ એટલે આત્મરસ સંબંધી કંઈક વિગત લખી છે એ પણ વાંચી જાણી, અને શાસ્ત્રમાં સમ્યક દર્શનની જે સુગમતા કહી છે, અત્યંત સુગમ છે સમ્યક દર્શન એમ જે કહ્યું છે એ પણ તમારી વાત વાંચી છે. તથા ત્યાગ અવસર છે એમ લખ્યું તે પણ વાંચ્યું છે. તથા ત્યાગ અવસર છે, ત્યાગની અંદર આગળ શું વાત, શું ત્યાગ છે આની અંદર સ્પષ્ટ નથી થતું, પણ ત્યાગ કરવાનો અવસર છે એમ લખ્યું તે પણ વાંચ્યું છે. તમારા પત્રની અંદર જે વિગતો છે એ બધી નોંધ લીધી છે. ઘણું કરીને માં સુદ બીજ પછી આગમન થશે અને ત્યારે તે માટે જે કાંઈ પૂછવા યોગ્ય હોય તે પૂછશો એમ મા મહિના ઉપર એમણે એ વિષય બાકી રાખ્યો છે. પણ એ મા મહિનામાં કાંઈ નીકળ્યા નથી, અને ફાગ મા મહિનામાં પણ મુંબઈના જ પત્રો છે અને ફાગણ મહિનામાં પણ મુંબઈના જ પત્રો લખેલા છે, એટલે એમને નીકળવાની ઈચ્છા છે પણ પોતે નીકળ્યા નથી. હાલ જે મોટા પુરુષના માર્ગ વિશે તમારા એક પત્રમાં લખવાનું થાય છે તે વાંચીને ઘણો સંતોષ થાય છે. 556માં જે પત્રનો ઉલ્લેખ છે એ પણ નોંધવા જેવો છે. 556ના પત્રમાં એમ લખ્યું કે જે મોટા પુરુષના માર્ગ વિશે તમારા એક પત્રમાં લખવાનું થાય છે તે માટેને ઘણો સંતોષ થાય છે. કોઈ એક પત્ર એવો છે કે જેમાં મહાપુરુષને આમ હોવું જોઈએ, મહાપુરુષને આમ હોવું જોઈએ, મહાપુરુષ તો આવા હોય એવું એક જે ચિત્ર, કેમ કે એ તો ઓળખાણમાં હતા ને, સુભાગભાઈ તો સત્પુરુષને ઓળખી શકતા હતા એવી એમની યોગ્યતા હતી, એટલે એમણે એમના વિચારો દર્શાવ્યા છે. તો એ વાંચીને એમણે સંતોષ વ્યક્ત કર્યો છે કે તમારી વાત વાંચીને એમને સંતોષ થયો છે. એ એક જાતની વિશિષ્ટ યોગ્યતા ધારક એમને જે પ્રશ્ન એવા પૂછે છે પોતાની દિશાના પ્રશ્ન એમને પૂછે છે, બીજા કોઈને નથી પૂછતા, લલ્લુજીને નથી પૂછતા, અંબાલાલભાઈને નથી પૂછતા, નહીં તો એ બે પાત્ર ત્યાર પછી ગણી શકાય એવા છે, તો પણ એ બે માંથી કોઈ નથી પૂછતા, એક સુભાષભાઈને જ પૂછે છે.
બધામાં એક જ આ પાત્ર વધારે
વિશેષ પાત્ર છે, એ તો સ્પષ્ટ વાત છે, એમાં કોઈ સવાલ નથી. એ તો એમને જે છેલ્લો એમના કુટુંબ ઉપરનો જે પત્ર લખ્યો છે દેહ પ્રદર્શન, એમને જે દેહ ત્યાગ કર્યો છે એ પહેલા એમની કેવી સરસ દશા હતી એ વાત તો કઈ જોવા મળે એવું નથી. એમાં તો સ્પષ્ટ સંકેત છે કે એમને જ્ઞાન દશાની પ્રાપ્તિ થઈને આત્મહિત કરીને એ ચાલ્યા ગયા છે, આત્માનું હિત સાધીને એ ગયા છે, એ વાત એમને સ્પષ્ટ કરી. એના ઉપર તો વિચાર આવ્યો છેલ્લા પત્ર પરથી વિચાર આવે.
મોટા માર્ગમાં
દૂસરા મહાત્મા જ્ઞાન પુરુષો કે જ્ઞાન લોકો
છે તે શબ્દ આવ્યો
શ્રી સૌભાગ્ય જેઠવત દશમ ને ગુરુવારે સવારે 10:50 દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ફેક થયો છે. જેમ જેમ તેમના અદભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક અધિક ખેદ થાય છે. કેમ કે અમને સત્સંગનો વિયોગ થયો છે ને, એ તો પોતાને પણ ખેદ થયો છે. તેમના ગુણોનું જે અદભુત ગુણો તમને ભાષો હોય તે વારંવાર સંભાળે પછી નીચે ગુણો પત્ર છે
787
કેવા દેવ ને ત્યાગતા છે. બરાબર, બીજા પરિગ્રહમાં છેલ્લી લીધી જે શ્રી સૌભાગ્ય તેવા દેહ ને ત્યાગતા મોટા મુનિઓ ને દુર્ગ ભેટ્યા છે. સંપ્રદાયમાં જે મોટા મુનિ કહેવાય છે ને, એ હું ભાવની વિધિ વાત નથી. અત્યારે જે આબરુ કીર્તિ વાળા મોટા મોટા મુનિઓ કહેવાય છે, એવા મુનિઓ ને દુર્ગ એવી નિશ્ચળ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને આ ધ્યાન નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. હિત કર્યું છે એ વાત પોતે લખી છે. પેલા એમને હિત નથી કર્યું, એવું કોઈ અપૂર્વ હિત નિરુપયોગ ની દશા રાખીને કર્યું છે, એમાં કોઈ સંશય નથી. નિશંક વાત છે એ વાત લખી છે. ઈડરમાં પણ અમને એમને જે વાત કહેવી હતી એ કહી દીધી. ત્યાર પછી મેં વચ્ચે મુલાકાત નથી થઈ, પણ પત્ર થઈ જાય એનું છે. પત્રો લખેલા છે, એ પત્રોમાં એ જેમ ફળાક દઈને દેહને હાથમાં જુદા પડ્યા છે એ વાત એમને જે લખી છે એ પત્ર એમને પહોંચેલો છે. એટલે નિશંક વાત થઈ ગઈ કે જે કાંઈ એમને ઇદર્ભેન્દ્ર ઉપદેશ આપ્યો એ સફળ થઈ ગયો એ વાત થતી છે. એટલે ઇદર ક્ષેત્ર છે એ જેમ શ્રીમદજીના પુરોગ્રહનું સત્સંગનું વિશેષ ક્ષેત્ર સ્થાન છે, એમ સુભાગભાઈના સત્સંગનું સૌથી વિશેષ કોઈ સ્થાન હોય તો એ ઇદરનો વેપાર છે. બે જણનો ગુરુ શિષ્ય નો બે નો મેળ પડે છે.
દેવાધિદેવ શ્રીમંદર મનોનો